તારીખ 27 79 ને શુક્રવારના રોજ પૂજ્યમાંથી ના વચનામાં તમે પૂજ્ય ગુરુ જયશ્રીનો બપોરનો પ્રવચન પ્રવચન નંબર 11.
નમો ડોય સૌ હરિયંતાણમ નમો ડોય સૌ સિદ્ધાણમ નમો ડોય સૌ આયુર્યાન નમો ડોય સૌ જયાનમ નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમર્પિતાય સ્વાનુભૂત્યાસ્તિ સ્વાય ભવાય સર્વાભાવ
દર્શનામૃતાણો જ્ઞાતાપણાના અભ્યાસથી કોઈ રાગના અભ્યાસથી કે નિમિત્તના અભ્યાસથી કે ભેદના અભ્યાસથી એ ભગવાન પ્રાપ્ત થાય એવો નથી.
એથી અસ્થિથી વાત કરી, નાસ્તિથી ન કહેતા અસ્થિથી કરી. જ્ઞાતાપણાના અભ્યાસથી આત્મા જ્ઞાતા છે, દ્રષ્ટા છે, ન્યાયક સ્વભાવ સ્વીકાર છે, એના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતા જ્ઞાતાપણાના અભ્યાસથી અંતર્મુખ જ્ઞાતાપણા સન્મુખ થવાથી જ્ઞાતાપણું પ્રગટ થાય છે. એટલે વસ્તુ જ્ઞાતા છે એનો પર્યાયમાં એનો અભ્યાસ કરતા પર્યાયમાં જ્ઞાતા પણ પ્રગટ થાય છે એમ કે છે. સમજાય છે કાંઈ? બીજી કોઈ ક્રિયાકાંડથી દાનાથી કે દેવગુરુના શાસ્ત્રથી કે કૃપાથી કા મળી જાય આત્મા એવો નથી. એ જ્ઞાતાપણાનો તિકાળી સ્વભાવ, તેનો જે સ્વસન્મુખનો અભ્યાસ, તેની પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટાપણું થવાનું કારણ છે. બહુ ભાષા ટૂંકી. કરતાપણું છૂટે છે એટલે જ્ઞાતાપણાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ તેના સન્મુખપણાથી વર્તમાન પર્યાયમાં જાણનાર દેખનાર છું એવી પર્યાય પ્રગટ થાય છે. એથી તે પર્યાય રાગનું કરતાપણું એને છૂટી જાય છે. વ્યવહારત્નોત્તરેનો જે રાગ, એનાથી આત્માને કંઈ લાભ થાય એ તો મિથ્યા દર્શન ને મિથ્યા ફળ છે. આવા જ્ઞાતાપણાના અસ્તિત્વની પૂર્ણતાના સ્વસન્મુખના અભ્યાસથી તેની પર્યાયમાં જેવું જ્ઞાતાપણું શક્તિ રૂપે સ્વભાવ રૂપે સહજ ભાવે અસ્તિપણે છે તેવું તેની પર્યાયમાં જ્ઞાતાપણું દ્રષ્ટાપણું સહજપણે પ્રગટ થાય છે. તેથી જ્ઞાતાપણું જાણનાર દેખનાર હું છું. જો કે જાણનાર દેખનાર પર્યાય જે છે એ પણ જ્ઞાતાપણાના દ્રષ્ટિના જોરને લઈને જ્ઞાતા પણ પર્યાયમાં ઉપજે છે કે ઉપજવાને લાયક છે તે ઉપજાવું છું, જ્ઞાનને ઉપજાવું છું એવું પણ જ્યાં નથી. ઉપજે છે ભગવાન પરમાનંદની મૂર્તિ પ્રભુ ધ્રુવ, તેના ધ્યેય ધ્યાનમાં આવતા, ધ્યેયને ધ્યાનમાં લેતા, જે ધ્યેય છે તેવી પર્યાય વર્તમાન પ્રગટમાં પ્રગટ થાય છે, તેનું કરતા પણ છૂટે છે. એની વ્યાખ્યા લાંબી બહુ, પરનું કરતા પણ તો છૂટે છે, વ્યવહાર રત્ન તરીના રાગનમ કરતા પણ તો છૂટે છે, પણ આ પર્યાય કરું એવી એવી કરતા બુદ્ધિ પણ છૂટે છે. કેમ કે એનામાં શુભ નામનો ભાવ નામનો એક શુદ્ધ ગુણ છે, એ ગુણને કારણે અનંત ગુણમાં તેનો રૂપ છે, તેથી તે પર્યાય જ્ઞાતા ઉપર દ્રષ્ટિ આપતા એનો સ્વીકાર ને સત્કાર થતા પર્યાયમાં દરેક ગુણની પર્યાય ઉત્પન્ન થાય, એને ઉત્પન્ન કરવું એવું પણ નથી. આવી વાત છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી, એ ચાહે તો દયાદાન આદિ શુભ રાગ એ ચૈતન્યનો નિજ સ્વભાવ નથી, એટલે કે એ વિભાવ ભાવ સ્વભાવમાં છે નહીં. છે વિભાવ પોતાનો સ્વભાવ નથી, તેથી આત્મંદ્ર જેવી સૂક્ષ્મ કે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી, તેથી તે કારણે વ્યવહારત્નત્રયનો જે સુવિકલ્પ એ પણ પોતાનો સ્વભાવ નથી, તેથી સ્વભાવ નથી તે કારણે આત્મદ્રવ કઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થતું નથી. જેની વાત કરી છે, આત્મદ્રવ્યનો વિભાવ સ્વભાવ નહીં હોવાથી પોતે આત્મદ્રવ્ય કઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતો નથી. કેમ કે તે આત્મદ્રવ્યનો વિભાવ સ્વભાવ નથી, તેથી આત્મદ્રવ્ય ઉછળીને વિભાવમાં પરણે એવું ત્રણ કાળમાં બનતું નથી. આવું આકરું કામ છે. આ ભાષા તો અંબોનો અનુભવમાંથી સહેજી આવી છે, નીકળી ગઈ છે. દ્રેવ સ્વભાવ ભગવાન એમાં વિભાવનો સ્વભાવ નથી, તેથી તે દ્રેવ સ્વભાવ ઉછળીને વિભાવ રૂપે પ્રણમે એ ઉત્તરાયણ કાળમાં બનતો નથી. દ્રેવ તો શુદ્ધ રહે છે, છે વિભાવમાં એક મિત થઈને જતો નથી. વિભાવ થાય છે પણ દ્રવ ઉછળીને વિભાવ સાથે એકમેક થઈને થાય છે એવું નથી. એની વાતો બાપુ બહુ વાત તો એ સિદ્ધ કરી, વસ્તુ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ને દર્શન ને સ્વચ્છતા ને પ્રભુતા, અને એમાં એક એવો ગુણ છે કે અકાય કારણ નામનો એનામાં એક ગુણ છે, અકાર્ય કારણ નામનો પ્રભુમાં ગુણ છે. દરેક આત્મામાં એક જેમ જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, સ્વચ્છતા ગુણ છે, પ્રભુતા ગુણ છે, એવા અનંત ગુણ છે. એમાં એક અકાય કાળ નામનો ગુણ છે કે જેથી સ્વભાવ ભાવ વિભાવનું કારણ થાય અને વિભાવનું કાર્ય થાય, એવું એનામાં નથી. હા હા, ફરીને ભગવાન આત્મામાં એવો એક ગુણ ભગવાને કીધો અને ભગવાનમાં છે, ભગવાન એટલે આત્મા, અકાય કારણ નામનો એક ગુણ છે. ઉતારી શક્તિ છે ને, એમાં 14મો ગુણ છે, 14મો. એટલે શું કે વિચારને કરે એવો એનામાં ગુણ નથી, વિકારનું કારણ થાય અને વિકાર કાય થાય એવો એનામાં ગુણ નથી. તેમ વિકાર કારણ થાય અને સ્વભાવની પર્યાય કાર્ય થાય એવો કોઈ ગુણ નથી. હા હા, શું કહ્યું ફરીને? આ તો ગહન વાતું છે બાપુ. હા હા, અનુભવીઓની અનુભવ વાણી ઓલું કઈ હોય છે એ સમજવા માટે તો કેટલી તૈયારી મધ્યસ્થથી જોઈએ. હા હા, એકના એ શાસ્ત્ર ભણતરથી પણ તે જણાયું નથી એવી ચીજ છે. કે છે કે એ આત્મ સ્વભાવ માં એક અકાર્ય કારણનો સ્વભાવ છે, જેથી તે દ્રઢ સ્વભાવ ગુણ સ્વભાવ દયાદાન વ્રતના શુભ ભાવને કારણ થાય એવું એનામાં ગુણ નથી. તેની શુભ ભાવનું કાર્ય કરે અથવા શુભ ભાવથી સ્વભાવની પર્યાયનું કાર્ય થાય અને શુભ ભાવ કારણ થાય એવો ગુણ નથી. યશવાલજી, સમજાય છે? કાંઈ ભગવાન આત્મામાં જ્ઞાતા દ્રષ્ટા જેમ સ્વભાવ છે એવો આનંદ અતિન્દ્રિય સ્વભાવ છે, એવો જ એક અકાર્ય કારણ નામનો સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે, કે જે સ્વભાવને કારણે એ દયાદાન આદિ શુભ ભાવનો સ્વભાવ કારણ થાય એવો હું નથી. તેમ વિભાવનો કાર્ય વિભાવ કારણ થાય, શુભ ભાવ કારણ થાય અને જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય કાર્ય થાય એવો હું નથી. હા હા, એથી તેમ દરે ઉછળીને દ્રવ્યમાં એક અકાય કારણ નામનો ગુણ છે, એથી તે દ્રવ્ય ઉછળીને ઉછળીને ઉછળી ગયા છે, એમાં સ્વભાવ જ નથી ત્યાં. સમજાય છે કાંઈ? પ્રિયંકરજી, દ્રવ્યનો સ્વભાવ જ અકાય કારણ નામનો ત્રિચાળી ગુણ છે તે ગુણનો ધરનાર ગુણી એવું પણ જેમાં ભેદ નથી એ અકાર કારણ ગુણ સ્વરૂપ જ છે. એવું છે જરી એ અકાર કારણમાં જેમ આનંદ અતિન્દ્રિય ગુણ છે જેમ અતિન્દ્રિય જ્ઞાન ગુણ છે એમ અકાર કારણમાં અતિન્દ્રિય અનાદિ અનંત આત્મામાં ગુણને સ્વભાવ છે તેથી તે ગુણનો સ્વભાવ ઉછળીને અકાય કારણ છે માટે વિભાવનું કાર્ય કરે એમ નથી અને વિભાવના કારણે તેમાં કંઈક કાય થાય એવો એ આત્મા નથી. સમજાય છે કાંઈ? બહારની વાતો તો ઘણી કરે, વ્યવહારથી થાય, નિમિત્તથી થાય, ફલાનાથી થાય, આવો શુભભાવ થાય તો અંદર આત્માને જ્ઞાન થાય, શાંતિ થાય. ભગવાન જેના સ્વભાવમાં જ અકાય કારણ નામની શક્તિ ઠસોઠસ ભરી છે, જેમ અતિન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યો છે એમ અકાય કારણ નામનો એક ધ્રુવ નિત્ય અચળ સહજ સ્વભાવ ભગવાન આત્માનો સ્વયં સ્થિર સ્વભાવ છે. માટે તે દ્રઢ સ્વભાવ દયાદાનને વ્રતના વિકલ્પને કરે ઉછળીને તેનું કાર્ય કરે એવું એના સ્વરૂપમાં નથી. સમજાય છે કાંઈ? અને તે શુભ ભાવ ગમે તેવો શુભ ભાવ તીર્થંગ ઉત્તર બાંધવાનો શુભ ભાવ એ ભાવ આત્માના શુદ્ધ સ્વરૂપની પર્યાયનું કાર્ય કરે એવું એનામાં ગુણ નથી. આવું સાંભળવું જગત કઈ ના કઈ પોતાની કલ્પનાથી અર્થો કરે ત્રણ લોકના નાથના રહસ્યને ભાવને ફેરવીને પોતાની કલ્પનાથી અર્થ કરે. અહીં તો બેન તો પોતાના અનુભવથી આ વાત કરે છે. અતિન્દ્રિય આનંદના સ્વાદમાં રહેતા ભૂમિકામાં રહેતા આવો એક વિકલ્પ આવ્યો એમાં એમ કહેવાય હું પ્રભુ તારી પ્રભુતા તો પરના કારણે કાર્ય થાય અને તારે કારણે વિભાવ થાય તારી પ્રભુતા નહીં. સમજાય છે કાંઈ? એ ગમે તેટલા ભગવાનના સ્મરણ કરો ને ભગવાન નમો વૃંદાવન નમો વૃંદાવન લાખ વાર કોડ વાર અંત વાર કરો તો તે રાગનું કારણ થાય અને તારામાં નિર્મળતા કાર્ય થાય પ્રભુ એવું ત્રણ કાળમાં નથી. એ એના ગુણમાં નથી. ગુણમાં નથી તો પર્યાયમાં આવે ક્યાંથી? જેના ગુણમાં જ અકાય કારણ નામનો સ્વભાવ વિભાવનું કારણ ન થાય ને વિભાવથી કાય સ્વભાવ ન થાય તો એની પર્યાયમાં વિભાવને કારણે થાય એવું આવે ક્યાંથી? એમ બહુ બાપુ અત્યારે તો ચાલે છે ભગવાનના નામે સાહેબના નામે કંઈક ને કંઈક રગર ઊંધી માનતા કરે છે. બેન નો તો આ સાધારણ બહેનોમાં બોજાઈ ગયું છે રખાયાનું બીજા એ ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી. વિભાવ થાય ભલે પણ તેનો તે તો જ્ઞાતા પણ રહેવું તેનો સ્વભાવ થઈને અકાર્યકારણપણે વિભાવના કાર્યકારણપણે નથનું એ પણ એ રહે છે. વિભાવ થવા છતાં તેને પરજ્ઞેય તરીકે જાણવાના કાર્યરૂપે થતું, તેના વિભાવના કારણે કાર્ય ન થતું, વિભાવને જાણવાના કાર્યરૂપે થતું અને વિભાવના જાણવાના કાર્યથી વિભાવ થાય તેમ નહીં થતા. જેની પડે પ્રભુ વાત તારી મોટી છે બાપા, ભગવાન તો મોટો છે ભાઈ, તારા માતમને શું વાત કરવી. સંતો વિતરાગી ત્રણ કસાયના ભાવ વાળા પરમેશ્વર પદમાં જે પાંચમાં ભર્યા એ પરમેશ્વર પદમાં રહ્યા, જીવને ભગવાન તરીકે બોલાવે આ એ પ્રભુ. આ પ્રભુ તું ભગવાન છો ભાઈ, એ ભગવાનમાં અકાયકા નામની જે ભગ નામ લક્ષ્મી, એનું વાન એ તારું રૂપ છે. અકાયકા નામનો જે ગુણ છે એ ભગ નામ લક્ષ્મી છે, એ તારું સ્વરૂપ ને રૂપ છે. એનાથી તું કઈ રાગ વ્યવહાર દયાદાનના રાગને ઉત્પન્ન કર અને એ રાગના કારણે તારામાં નિર્મળ પર્યાય થાય, કરવું એવો કોઈ ત્રણ કાળમાં આત્મા ગુણ નથી. શું આગે મને મરડી કતરડીને અર્થ કરવા ધીરવાય? આવી વાત છે બાપુ. હા તો રાતે જરી બોલાવી ગયો બહેનોમાં, બહાર આવ્યો નહીં તો કઈ બહાર આવે કે નહીં. વિભાવમાં એકમેક થઈને એટલે જુદું રહે પણ તેનો જ્ઞાતા થાય, તેનો કર્મ થાય અને તેનાથી કાર્ય ન થાય, એવી રીતે એકમેક થઈને તે રહેતો નથી. દ્રવ તો શુદ્ધ રહે છે, ચિદાનંદ મૂર્તિ ભગવાન સ્વરૂપ. અરે ભગવાન પરમાત્મા સ્વરૂપ ન હોય તો પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે છે? અરે પૂર્વની પર્યાયમાંથી પણ પરમાત્મા પણ આવતું નથી. શું કીધું? મોક્ષનો નિશ્ચય મોક્ષ માર્ગ છે, એનાથી કેવળ જ્ઞાન ને પરમાત્મા દર્શન આવતી નથી. એ પરમાત્મા દિશા, પરમાત્મા શક્તિનો સ્વભાવ તારામાં કાર્યકારણ આદિ અનંતગુણનો પિંડ છે, એમાંથી છે પ્રવાહ, કુવામાં છે તે અવેડામાં આવે છે, એમ અંદર છે તે પર્યાયમાં, પૂર્વની પર્યાયને લઈને મોક્ષ થાય એમ પણ એમાં નથી. સમજાય છે? કાંઈ નિશ્ચય મોક્ષ માર્ગથી મોક્ષ થાય એ પણ વ્યવહારમાં કથન છે. વ્યવહારથી તો થાય નહીં પણ નિશ્ચય મોક્ષ માર્ગથી મોક્ષ થાય એ પણ વ્યવહાર કથન છે. કારણ કે મોક્ષ પર્યાય છે જયારે ઉત્પાદ, એ તો ત્રિકાળી સ્વભાવમાંથી આવે છે. પૂર્વ પર્યાયનો તો વ્યય થાય છે, વ્યયમાંથી ઉત્પાદ થાય. મોક્ષ માર્ગની પર્યાયનો તો વ્યય થાય ત્યારે મોક્ષ થાય છે. તો ભાવમાંથી ભાવ થાય ત્યારે ભાવમાંથી ભાવ થાય. એ અંદરમાં ભાવ ભરેલો છે પ્રભુ, પણ તને માતમાં બહુ મુશ્કેલ છે. એ મોક્ષની પર્યાય સિદ્ધની કે કેવળ જ્ઞાનની કે અનંત આનંદની, એ પર્યાય બધી દ્રવ્યમાં સ્વભાવરૂપ છે. તેમાં એકાગ્ર થતા તે એમાંથી આવે છે. પૂર્વની પર્યાયથી પણ તે કેવળ જ્ઞાન નહીં. વ્યવહારુ કથન આવે ત્યારે તેમ આવે કે દ્રવ પૂર્વની પર્યાયુક્ત દ્રવ તે કારણ અને ઉત્તરની પર્યાયુક્ત દ્રવ તે કાર્ય. દખા એવો આવે છે ધ્વનિકાર તત્વમીમાંસામાં બહુ નાખ્યું ભાઈ, નાનામાં નાખ્યું છે, મોટામાં નાખ્યું. ઘણો લખાણ તો ઉપાદાન ઉપાધિનું શાસ્ત્રમાં આવું આવે છે. પૂર્વ પર્યાયુક્ત દ્રવ તે કારણ અને પછીની પર્યાય ઉત્તર પર્યાયુક્ત દ્રવ તે કાર્ય એમ આવે છે. પણ એ તો એ સદભૂત વ્યવહારના એનું કથન છે. આ તો કે છે કે વર્તમાન જે કાર્ય થાય છે એ દ્રવ્યના કારણમાંથી સ્વભાવ નથી, એનો બીજો વિભાવ થવાનો, એ અપૂર્ણ રહેવાનો સ્વભાવ નથી. એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે, એ પણ પૂર્ણ ભર્યો છે. તેથી સ્વતંત્રતાથી સુભાયમાન જેનો પ્રતાપ અખંડ છે એવી પર્યાય તેના દ્રવ્યના અવલંબનથી પ્રગટ થાય છે. પૂર્વની પર્યાયથી મોક્ષ થાય છે એ વ્યવહાર કહેવામાં આવે છે. તો પછી રાગથી મોક્ષ થાય વ્યવહારથી, એ વાતો ઘણી ભ્રમણામાં જાય છે. સમજાય છે કે એ અહીં કહે છે દ્રવ તો શુદ્ધ માત્ર અનાદિ કાળની માનતાને લીધે ફક્ત એની માનતા ભ્રમભ્રમ છે. આ પ્રભુમાં અનંતવાળા ગુણો છે ને એવો એ હું છું, એવા અસ્તિત્વના મોજૂદગીની પ્રતીતના અભાવે અનાદિ કાળની માનતાને લીધે પર એવા જળ પદાર્થને હું કરું છું. શરીરને હું હલાવું છું, વાણીને હું બોલું છું, પરને દયા પાડી શકું છું, ઘરની હિંસા કરી શકું છું, એ જળ પદાર્થને હું કરું એ માનતા અનાદિને અજ્ઞાનને લઈને છે. ઘરમાં કાય થાય તારાથી એવું કોઈ ગુણ નથી ને. રાગ કાય થાય એવો ગુણ નથી તો પરનું કાય થાય એ વાત ક્યાં હોય. ભારે કામ ભાઈ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવતત્વની શ્રદ્ધા બંધ અધિકારમાં તો એમ કહ્યું છે કે જે શ્રદ્ધા વ્યવહાર છે એ નવતત્વ છે. શ્રદ્ધા છે એ નવતત્વ છે એમ કીધું છે. નવતત્વના લક્ષ્ય છે માટે નવતત્વ છે એ શ્રદ્ધા. આત્મ તત્વ નહીં બંધ અધિકારમાં છે. અને ચારિત્રમાં જે છકાઈને દયા પાવે છે ભાવ એવો શુભ ભાવ આવે છે વ્યવહાર, એને છકાઈની દયા છકાઈ કહે છે. અહીં શુભ ભાવને છકાઈ કહે છે કેમ કે એના લક્ષ્ય થાય છે એટલે એને શુભ ભાવને છકાઈ કહે છે. અને શાસ્ત્રના જ્ઞાનમાં વિકલ્પ ઉઠે છે તેને શબ્દ જ્ઞાન કહે છે. બંધ અધિકાર છે શબ્દ જ્ઞાન. શબ્દ જ્ઞાન એ તો એનો અર્થ એ કે શબ્દના નિમિત્તથી થયું જ્ઞાન માટે તે શબ્દ જ્ઞાન છે. છકાઈને દયાના લક્ષણ સ્વભાવ થયો માટે તે સ્વભાવ તે છકાઈ રૂપ છે. છકાઈ રૂપ છે સારા રૂપે નહીં. અને ખરેખર છકાય તે જીવનું સ્વરૂપ નથી. છકાય તે જીવનું સ્વરૂપ નથી. પંચાસી કા પાઠ છે. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા એ તારું સ્વરૂપ છે, શકાય છે એ તારું સ્વરૂપ છે નહીં. હા 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 હા, એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને ચૌર ઇન્દ્રિય ને પચ ઇન્દ્રિય ને પર્યાપ્ત ને અપર્યાપ્ત ને માણસ ને ઢોર ને નાટકી ને દેવ ને એ જીવ નથી. પંચાસી કણ છે સુંદર, છતાં એ જીવ નથી. જીવ તો અંદર જ્ઞાન સ્વરૂપનો નાથ, આનંદ ગુણનો ભંડાર, તેને અમે આત્માને જીવ કહીએ છીએ. એ આત્મા જળ પદાર્થને હું કરું એ માનતા અનાદિની મિથ્યા દ્રષ્ટિને છે. હા હા હા, શરીરને હલાવી શકું, પ્રેરણા હોય તો શરીર ચાલે, આત્માની ઈચ્છાની પ્રેરણા હોય તો શરીર ચાલે, એ માનતા મિથ્યા દ્રષ્ટિની અનાદિની છે. હા હા હા, આ લખે છે ને લખે શબ્દો કરમ, એ કરમ પણ અક્ષરને અડતા નથી, અક્ષર કરમથી અક્ષર થયા નથી, અને ઈચ્છાથી અક્ષર થયા નથી, ઈચ્છાથી કરમ ચાલી નથી. કર્મ કર્મને કારણે ગતિ કરે છે, અક્ષરના પરમાણુ એને કારણે ત્યાં સ્વરૂપે પરમે છે. હા હા હા, એનો કરતા ભગવાન અકાય કારણના હમણાં સ્વભાવને લઈને છે નહીં એનો કરતા, પણ અનાદિ કાળની માનતાને લઈને હું કરતા છું એમ માને છે. શું કરું, જળ પદાર્થને હું કરું છું, એ લખું છું આમ અક્ષર બરાબર, કલમથી નામ ગાયન જોડી દઉં છું. હા 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 હા, એ જળના કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. આ તો કામ એક પદાર્થ બીજા પદાર્થને અડે નહીં, ત્યાં એક ને બીજો કરે પ્રભુ, એ તો માનતા મિથ્યાની બ્રહ્મ છે. આ સરળ એનો સ્વભાવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એનાથી વિરુદ્ધ માનતા એ તો છે, એટલે તત્વજ્ઞાનથી વિરુદ્ધ, આયમથી વિરુદ્ધ, ભગવાનની વચનથી વિરુદ્ધ છે. એ અહીં કહે છે, માત્ર અનાદિકાળને અજ્ઞાતા લીધે પર એવા જળ પદાર્થ હું કરું છું. એક વાત, રાજાદી મારું સ્વરૂપ છે, દયા પાળવાનો ભાવ, વ્રતનો ભાવ, એ શુભ બોલવાનો ભાવ એ મારો છે, માનતા અનાદિને મિથ્યા દ્રષ્ટિ નહીં. હા હા હા, રાજાદી મારું સ્વરૂપ છે એટલે હું જે રીતે બીજાને સમજાવવા માંગુ છું એ રાગ મારું સ્વરૂપ છે. સમજાવવા કાળનો રાગ અને વાણી બે તદ્દન જુદા છે, એનો આત્મા કરતા અને ભોગતા બિલકુલ નથી. બે, હું વિભાવનો ખરેખર કરતા છું. ત્રીજી વાત, વિસ્તાર કર્યો, રાજાજી મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર, હા હા હા, ખરેખર એમ કીધું, હું પર્યાયમાં થાય છે એના પુરુષાર્થની કમજોરી ને લઈ, પણ સ્વભાવની દ્રષ્ટિથી એને કહીએ તો વિભાવનો ખરેખર હું કરતા છું એ માનતા તદ્દન અસત્યના સેવનના માનનારની છે, જૂઠું જેની સેવન છે, જેને સત્ય પ્રભુનું સેવન આવ્યું નથી જ્ઞાતા દ્રષ્ટા શિવવા યોગ ને આદરવા યોગ છે. એ વાત જેને બેઠી નથી એ બધા વિભાવનો ખરેખર કરતા છું એમ માને છે. પરમાત્મા પ્રકાશમાં તે એમ કહ્યું છે કે આત્મા તો પાંગવો છે, કર્મ એને લઈ જાય ને કર્મ એને બીજે ગતિમાં લઈ એવું વાત છે પરમાત્મા પ્રકાશમાં. એ તો પોતાની પર્યાય, પણ એ પર્યાય વિભાવની છે, એના સમય થયેલી છે, એને લઈને એ ગતિમાં જાય છે, કર્મને લઈને નહીં. છતાં અહીં તો કહે છે કે વિભાવથી થાય જાય છે, એ પણ એના સ્વભાવનું સ્વરૂપ નથી. હા, સમજાય છે કે અહીં વિભાવનો ખરેખર કરતા નથી, વગેરે ભ્રમણા થઈ રહી છે, વગેરે ભ્રમણા અનાદિની અજ્ઞાનીમાં શાસ્ત્રના વાંચનારા ભણતારા અગિયાર અંગ ભણ્યા, એક એક અંગમાં 11,000 પદના એક પદમાં 51 કરોડ જાગેલા શ્લોક, એટલું જાણ પણ હું કહ્યું પણ ભ્રમણા ગઈ નહીં. ભ્રમણામાં રૂકાઈને એ બધું જ્ઞાન તે મારું જ્ઞાન છે, એ તો બધું શબ્દ જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે, શબ્દથી થયેલું જ્ઞાન નિમિત્ત કે શબ્દ જ્ઞાન કહીને એ આત્મજ્ઞાન નહીં. હા, અનાદિને ભ્રમણા છે, યથાર્થ જ્ઞાતા ધારા પ્રગટ થાય, યથાર્થ જાણનાર દેખનાર છૂટો છે એવો છૂટો જણાય, છૂટો છે તેવો છૂટો અનુભવમાં આવે. તો કરતા પણ છૂટે, નહીતર કરતા પણ માનતા શબ્દશાસ્ત્ર ભણ્યો હોય તેથી કરતા પણ છૂટે એમ નથી. 198 બસો છે આમાં ઈશા ને 200 શુદ્ધ નહીં ની અનુભૂતિ, અર્થાત શુદ્ધ નહીં ના વિષયભૂત અભદ સ્પષ્ટ આદિ શુદ્ધાત્માની અનુભૂતિ. શું કહ્યું? 14મી 15મી ગાથા, જે આ આત્માને અબદ્ધ સ્પષ્ટ અસંયોગ અસંયુક્ત અનેરા અનેરા રહીત, અબદ્ધ સ્પષ્ટ અનન્યમ નિયતમ અને પર્યાયની અનેકતાની પર્યાય વિનાનો એવો જે આત્મા જેને જાણવામાં આવે એને આ શુદ્ધ નયની અનુભૂતિ કહે છે. એ શુદ્ધ નયની અનુભૂતિ, શુદ્ધ નયનો વિષયભૂત બે જુદા પડ્યા છે. 11મી ગાથામાં ભૂજથમ નિશ્યો શુદ્ધ નો નિકાળ વસ્તુ છે શુદ્ધ ચિદાનંદ, તેને જ મેં શુદ્ધ નય કહીએ છીએ એમ પહેલું અભેદ સિદ્ધ કરી ને ત્રીજા બોલમાં પછી એમ કહ્યું કે ભૂયથમ અસીદો ખરો ત્યાં ભેદ પાડ્યો. 11મી ગાથા, વ્યવહારો ભૂયથો પર્યાય માત્ર ગૌણ કરીને અસજ્ઞાન નથી એમ કીધું છે. વેદાંત કહે છે પર્યાય નથી એમ નહીં, વ્યવહારો અભૂક વ્યવહાર એટલે પર્યાય, પર્યાય તે જૂઠી છે, પર્યાય તે અસત છે, એ તો ઠીક, પણ ભૂયસંગ્રહ કેવો શુદ્ધ ન હોવું, શુદ્ધ નહીં ને એને અમે ટીકાળી ચીજને શુદ્ધ નહીં કહીએ છીએ. નહીં અને નહીં નો વિષય એવો ભેદ ન પાડતા ભૂતાર્થ જે ટીકાળ વસ્તુ છે તેને અમે શુદ્ધ કહીએ, શુદ્ધ નહીં કહીએ એમ બીજા પદમાં કહીને પછી ત્રીજા પદમાં જરી ભેદ પાડ્યો. ભૂયત્થમ સીધો ખરું, આ પ્રશ્ન ભાઈને બહુ ચાલ્યો હતો સોગામીને, આ ભૂયત્થમ નો અસીધો આશ્રય મારો આ એટલી પરાધીનતા છે કે બહુ વિચાર હતા ને દરદર્શી પ્રકાશમાં ઘણું સારું લખ્યું છે. બહુ આ શબ્દમાં વિચાર, આ વસ્તુ સ્વતંત્ર છે તેમાં અસીધો આશ્રય વળી પર્યાય ને ભૂતાર્થનો આશ્રય છે. હવે છે ને એમાં રહી ગયો હતો પણ પછી તો આવી ગયો કે આશ્રય કરે છે એ પણ સ્વતંત્રપણે કરે છે, નિર્મળ પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને આશ્રય કરે છે, પરાધીન નથી, પર્યાય પરાધીન નથી. કાંઈ કે છે શુદ્ધ નહીં, અબદ્ધ પ્રસાદી શુદ્ધ આત્માની અનુભૂતિ, એટલે કે આ આત્મા જે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એનો અનુભવ, વ્યવહાર રત્નત્રયનો નહીં, સંયુક્ત નામ રાગનો નહીં, દુઃખનો નહીં, એકલો પ્રભુનો આનંદનો અનુભવ. કે સંપૂર્ણ જીન શાસન અનુભૂતિ છે તેને એમાં અબધી સંત મજમ પસઈ જીન શાસન સમૂહ 15મી ગાથા, એનો અર્થ એક અત્યારે બીજો કરે છે. અબધી સંત મજમ એનો અર્થ વળી એક જણો એમ કરે છે કે અપ્રદેશ એટલે જેમાં પ્રદેશ નથી, અખંડ એવો અર્થ છે નહીં. અપ્રદેશ એટલે કથન છે, દેશાનાચર ટીકામાં છે, દેશાનાચર ટીકામાં છે તો પણ એને ઉડાવી દે છે. અપ્રદેશ એટલે કે અખંડ અને શુદ્ધ પરિચિત અનુભૂતા એટલે શુદ્ધ નામ જ્ઞાન પરિચિત દર્શન ને અનુભૂતિ ચારિત્ર એમ લે છે. અરે એમ છે નહીં પ્રભુ, તમે સાથ છપાનું છે ને વિદ્યાનંદજી તરફથી, એમાં આ બધા લખાણ છે બલભદ્રના, બધા જૂઠા છે. શું થાય આય કે છે અનુભૂતિ, એ જીન શાસનની અનુભૂતિ છે. એકલો ચિદાનંદ આત્મા જેનું લક્ષ્ય પર્યાયનું પણ નથી, ત્રિકાળી ભગવાનનું લક્ષ્ય કરતા જે અનુભવ આનંદનો આવે તે જૈન શાસનમાં અપદેશ એટલે કથન એ છે. અપદેશનો અર્થ દ્રવ્ય સૂત્રમાં પણ એમ છે અને ભાવસૂત્ર એ છે, અનુભૂતિ તે ભાવસૂત છે. અપદેશ સંતમ, અપદેશ એટલે કથન દ્રવ સૂત્રમાં પણ એ છે, એ વાત અમૃતચંદ્ર આચાર્ય નથી નાખી એટલે ટીકા કરી છે કે અપદેશનો અર્થ એમને બરાબર સમજાવણો નથી. અરે પ્રભુ નથી સમજાવી, અપદેશ કથન અપદેશ શબ્દ કીધો એમાં દ્રવ સૂત્ર આવી ગયું એટલે દ્રવ સૂત્રનું જુદું પાડવાની જરૂર, ભાવનો અર્થ કર્યો. દ્રવ સૂત્રમાં શું કહેવું છે એમાં કે જેટલા ચાર અનિયમો છે ભગવાનની વાણીમાં, અપદેશ એટલે કથન, અપદેશ એટલે દ્રવ સૂત્ર, દ્રવ સૂત્રમાં પણ અનુભૂતિનો વિષય કયો છે? ભાષા દેખો, જેટલા શાસ્ત્ર છે જૈન વિતરાગના એમાં આત્માને અબદ્ધ સ્પષ્ટ છે એનું વર્ણન કર્યું છે, or produce. It is happen. Jaishan Achan Sikam Ase. Avi Achan or Thiri Nakhin Apadesh Nor Sakhan Karvo. Navo Arth Upo Karvo. Yam Kyan 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 Bapu Umbo. Acharyo Digambar Santo. એમને જે અટિકાઓને કરી છે એ ત્રણ કાળમાં ફરે એવી નથી. એ અપદેશ એટલે કે આત્મા અબદ્ધ છે, અસ્પષ્ટ છે, એવું દ્રવ સૂત્રમાં પણ કહ્યું છે. એટલે વિતરાગની વાણીમાં અખંડ પ્રદેશ અખંડ આત્મા છે અબદ્ધ એમ કહ્યું છે. એટલે દ્રવ સૂત્રની વ્યાખ્યા કરવાની જરૂર પડી નહીં, ભાવની વ્યાખ્યા કરી. દ્રવ તો એવી ગયું, ઉપદેશ સંતમ એટલે ભાવ શુદ્ધ જે છે જ્ઞાન એ અબદ્ધ પ્રશ્ન જોવે છે. તે જ્ઞાન તે અનુભૂતિ છે, તે અનુભૂતિ તે જૈન શાસન છે. વચ્ચે રાગ આવે વ્યવહાર એ જૈન શાસન નથી. ઉપદેશ સંત મજમ પસઈ જેમ શાસન સબમ. જે કોઈ ભગવાન આત્માને અબદ્ધ સ્પષ્ટ જો અનુભવે છે તે તેના શાસ્ત્રમાં પરમાગમમાં પણ આ કહ્યું છે અને ભાવ શુદ્ધના અનુભવમાં પણ એ આવે છે. એટલે બે આવી ગયા, દ્રવ સૂત્ર અને ભાવ સૂત્ર. એ અહીં કહ્યું છે. બસેની વાત છે ને, જેનું શાસન અનુભૂતિ 14 બ્રહ્માંડના ભાવો એમાં હરી ગયા. વસ્તુ અખંડ વેદ અબદ્ધ છે એમાં અનુભવ થતા અબદ્ધને કહેતું એમાં જ આવ્યું કે વ્યવહાર અબદ્ધ છે એનો નિષેધ થઈ ગયો. એમાં બધું આવી ગયું. અબદ્ધને કેમ કહેવું પડ્યું કે બધ છે માટે અબદ્ધ અબદ્ધનો અનુભવ થતા જ બધ હતું પર્યાયમાં વ્યવહારમાં એ વાત ખ્યાલમાં આવી ગઈ પણ આદરમાં આ રહ્યું. આવી વાતું છે દુનિયા, આવી મેર સાહેબ આટલું પડે છે. આ બધા વ્યાખ્યાનો બહાર પાડવાના છે તમારે. જેનું શાસન 14 બ્રહ્માંડના બાબો એમાં રહી ગયા. એટલે જેને એકને જાણ્યું એને સર્વને જાણ્યું. પ્રવર્તન સારની ગાથા 48:49. જેણે ભગવાન એકને જાણ્યો તો એકને જ્યાં જાણ્યો એને 43 પર્યાયને ગુણ સહિત જાણ્યો. 43 પર્યાય સહિત ન જાણ્યો હોય ને એકને તો જણાય નહીં. એટલે 43 પર્યાયનો ધરનાર ગુણ ને ગુણાનો ધરનારો દ્રજ એને જાણતા પર્યાય ગુણ એટલે બહુ બ્રહ્માનું જ્ઞાન એમ આવી ગયું. એ પર્યાય પરને પણ જાણનારી છે એવો વ્યવહાર. વ્યવહાર હોય પણ એ સોનો અનુભવ કરે એમાં 14 બ્રહ્માંડનું જ્ઞાન આવી ગયું. સમજાવું કઈ એકથી તો એમ કહ્યું હતું કે એ પર્યાયમાં જે દ્રવનું જ્ઞાન થાય છે, પર્યાયમાં જે દ્રવનું જ્ઞાન થાય છે એ દ્રવને ગુણ પર્યાયમાં આવતા નથી. એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થાય છે તે લોકાલોક પર્યાયમાં આવતા નથી. પણ એ એક જ પર્યાય વિતરાગી, એક જ પર્યાય વિતરાગીનું અસ્તિત્વ એ દ્રવગુણને પણ જણાવે છે. આને જણાવે એક જ પર્યાયની તાકાતમાં એટલી તાકાત છે. એ પર્યાય દ્રવગુણે અડતી નથી, એ પર્યાય 14 બ્રહ્માંડના બીજા તત્વને સ્પર્શતી નથી, છતાં તે અનુભૂતિ ની પર્યાય એક જ પર્યાય જગત નો છે, એના બીજાનો બધો અભાવ છે.
આવી વાત છે, એ શું કહ્યું? કાઠિયાવાડમાં દિગંબર નો અભ્યાસ ની શરૂઆત વીરજી વકીલ જામનગર, દિગંબર નો અભ્યાસ બીજો નહોતો કોઈને, શરૂઆતમાં ઘણો એનો અભ્યાસ, એની આજે પેલી ચર્ચા પંચ્યાસી માં થઈ છે. નારાયણભાઈ ની દીક્ષા હતી ને 85 માં, ત્યારે વઢવાણ બાદ છે ને આપણે જતીનું ત્યાં દીક્ષા થઈ હતી ને, ત્યાં રાતે વાત થઈ હતી. કીધું આ એક આત્મા ની જ્ઞાન ની અનુભૂતિ ની પર્યાય, એ પર્યાયમાં દ્રવગુણ પણ જણાના, પર્યાય પર્યાય ને જાણ્યું, પર્યાય સદ્રવના લોકાલોક ને પણ જાણ્યું, એક જ પર્યાયમાં લોકાલોક ને દ્રવગુણ નું બધું અસ્તિત્વ આવી જાય છે. અસ્તિત્વ આમાં આવી જતું નથી, એ અસ્તિત્વનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન એ સમયની પર્યાયમાં જ આવી જાય. આવડે તો તેની એક ગુણની એક પર્યાયનું સામર્થ્ય છે. થોડી વાર લાવી,
આ તો અંદરથી પહેલેથી આવતું હતું, ચર્ચા બધા ઘણા કરતા હતા મના, એ ચર્ચા 85 માં મોટી ચાલી હતી, અને 85 માં એક બીજી ચર્ચા મોટી ચાલી હતી મોહનલાલજી આવે લીમડી સંગ્રહાલ એમ કે અભવીને મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન એનું આવરણ ન હોય, કેમ કે એને મન પ્રજ્ઞને કેવળ જ્ઞાન થતું નથી. સાંભળજો 85 ની વાત છે, સુંદર બોલા ના પાસે કેમ નથી કીધું કે એને થતું નથી. અરે પ્રભુ આમ નથી ભાઈ, અભવીને પણ કેવળ જ્ઞાન ને આનંદ નો સ્વભાવ પડ્યો છે, એને પણ પાંચ આવરણ છે. મારે શું કેવું સમજાય છે? મારે અભવીને પણ મતી આવરણ, સુતાવરણ, અવધિ આવરણ, મંતવરણ, કેવળ જ્ઞાવરણ, કેવળ જ્ઞાન આવરણી એને છે, એ એમ બતાવે છે કે એનો સ્વભાવ કેવળ જ્ઞાન છે. સર્વજીવ છે સિદ્ધમ, જેની વાત છે ભાઈ એને મોહનમાળા બનાવી હતી પુસ્તક, એક મોહનમાળા 80 ની સાલમાં મારી પાસે આવ્યું છે, 80 માં પણ તમારા જન્મ પહેલા પંડિતજી, જન્મ પહેલાની વાત 80 ની સાપમાં, કેટલા વર્ષ થયા, મોહન માળા બનાવી હતી મોહનલાલજી નીમડી અંદર નાના અપાયશ્રોના હતા. એ પછી મને મોકલ્યું હતું, મેં વાંચ્યું પછી મેળ્યા પછી કીધું પણ હું તને લખ્યું આ ચર્ચા થાય જરીક બહુ મોટા ખરા ને, એટલે જરીક મારી દીક્ષા નાની હતી તેની 15 વર્ષની, નાની દીક્ષા 45 વર્ષની, જરીક બોલે પણ મણિલાલજી હતા ત્યાં જોડી, બોલો નહીં ગાંધી મહારાજ હારે બોલો નહીં, આમો ન બોલો, તમારું નહીં માને એનું માનશે એવી એની છાપ છે. નહીં પણ તમે અભવીનો પાંચ આવરણનો નકાર કરો છો, તો અભવીમાં કેવળ જ્ઞાન શિરપદનો સ્વભાવ છે એનો નકાર થઈ જાય છે. વાત સમજાય તમારે? અરે સર્વજી ભગવાન સ્વરૂપે છે પ્રભુ, તને ખબર નથી, કેવળ જ્ઞાનથી ભરેલું અભવીનો જીવ છે અને તેથી તેને કેવળ જ્ઞાન આવરણી પ્રકૃતિ છે નિમિત્ત રૂપે. એક પાંચ આવરણ છે અભિજીને, અભિજીને
થવાય એવો તમારો હિન્દીનો. ક્યાં ક્યાં સમજ ને આવ્યા કે અભવી જીવ છે એને કેવળ જ્ઞાન હોતા નહીં, મન પ્રજ્ઞાન હોતા નહીં તો ઉસકો આવરણ બે હે નહીં. એક બડી ચર્ચા કરી કે બિલકુલ જૂઠી વાત છે, તેને લખી છે મોહનમાળામાં જૂઠી વાત છે. મોટી દીક્ષા 50-60 વર્ષની દીક્ષા અને એટલે જરી મણીલાલજી જોડી હતા એ બોલે ગાંધી સ્વામી આમે બોલશો નહીં, બોલશો નહીં, બહાર જો વાત પડશે તમારી નહીં માને એની માનશે. આપ એવી હતી ને પેલી મારી તો ભૂલીને પણ કેવો જ્ઞાન છે. અભિને પણ શિરપદ સ્વભાવમાં છે એમ ન માનો કે એને પર્યાય થતી નથી, માટે એ શિર સ્વરૂપે નથી. કેવળ જ્ઞાન સ્વભાવ આત્મામાં જે અભવિકો હૈ, જો અભવિકો કેવળ જ્ઞાન ન હો તો કેવળ જ્ઞાની પ્રકૃતિ ન હો. ભગવાન તો કહેતે કે અભિવિકો 5 પ્રકૃતિ હૈ આવરણ મેં, મતિ શુદ્ધ અવધિ મનપ્રિય ને કેવળ. એ ક્યાં કહેતે હૈ કેવળ જ્ઞાન આવરણ હૈ તો અભિવિકો ભી કેવળ જ્ઞાન હૈ. પ્રગટ હો કે નવો પ્રશ્ન અહીંયા હે નહીં, આ તો દરેક સ્વભાવ કે ના એને હે ને. 14 વિમાનના બહાર આવી ગયા મોક્ષ માર્ગ દિશો કેવળ જ્ઞાન મોક્ષ વગેરે સબ જાણને આવ્યા. એક આત્મા જેને ત્રિકાળી જ્ઞાયકના આનંદનો માર્ગ પ્રભાવ. અભિનો ભી એસા હૈ ને ભવિ કા ભી એસા હૈ. અભિનેકો પર્યાય મેં જાણને મેં આતા નહીં, ઇતના ફેર હૈ. પણ ઇતના ફેરે વસ્તુમાં ફેર હૈ. ભવિના આત્મામાં પૂર્ણ જ્ઞાન હૈ કેવળ જ્ઞાન, અને અભવિમાં કેવળ જ્ઞાન નહીં અપ જ્ઞાન હૈ. એસા દ્રવ કા સ્વરૂપ હૈ નહીં. દ્રવ કા સ્વરૂપ તો અભવિ તો ભી કેવળ જ્ઞાન ને કેવળ જ્ઞાન અનંત આનંદ ભર્યા હૈ. ત્યારે એને અનંત જ્ઞાનનું આવરણ કેવળ જ્ઞાન એમ કહેને મેં આયા હૈ. યશવાજી સમજ મેં આયા, અભિવિકો કોઈ મુક્ત ન થાય, ત્રણ કાળમાં મુક્તિ ન હોય એને કેવું જ્ઞાન. અરે પ્રભુ તમે દ્રવ સ્વભાવ કે ખબર નહીં, તેરે દ્રવ સ્વભાવ ક્યાં હૈ એવું અહીંયા કહેતો બેન. જો મોક્ષ મારા કેવળ જ્ઞાન મોક્ષ સબ જાણ લીયા, સર્વગુણાવતી સમકી અનંત ગુણોનો અંશ ભજો, અનંત ગુણ કા અંશ પ્રગટ હોવા અનુભૂતિ મેં આખા લોક લોકના સુખ જણાય જતે. સંન્યાસ દર્શન ને સંન્યાસ જ્ઞાન થતા આખો સત્ય સ્વરૂપ લોકા લોકા જૈસા હૈ એસા ઉસકા ખ્યાલ મેં આ જાતા હૈ. એસી આત્મા કી શક્તિ હૈ, એ અભવિ કી શક્તિ એસી કેવળ જ્ઞાન કી હૈ. ફક્ત પ્રગટ નહીં હોતા, પ્રગટ ન હોતી એટલે કેવળ જ્ઞાન નહીં એમ કોણ કહેશે. સમજ મેં આયા. તો આ પ્રભુ તને તો પ્રગટ હોને કી લાયકાત હૈ. એસા ન સમજો કે હમ અભવી હૈ, એસા કરી નિકાલ દે. મેં નહીં સમજા સકતો સમજ સકતો એસા નિકાલ દે. તું પ્રભુ કેવળ જ્ઞાન કા પિંડ હૈ તેરા થી નિષેધ કેસે કરા. મેં મેરે તો સમજ સકું નહીં, મેં કેવળ જ્ઞાન પ્રગટ કર સકું નહીં. પ્રભુ તું કેવળ જ્ઞાન કા પિંડ હૈ ને તેરા થી એસે કેસે કહેને મેં આતા હૈ. મેં ભવી વખત શું આવ્યો શું કહેવાય, ધવલ ધવલ મેં સાથ આયા હૈ.
ગવર્નમેન્ટ કે આ ભવી જીવે કે ભવી જીવે એ કેસે જાને માતા હે એસા પ્રશ્ન આયા હૈ સ્વાર્થિત મેં પ્રશ્ન આયા હૈ વ્યવહાર કયા હૈ અને ત્યાં નિશ્ચય કયા હૈ ધવલ મેં કે ભવી છે કે ભવી જાન નાખો તો પરમાત્મા ક્યાં કહેતે હૈ ધવલ મેં મુનિરાજ કે ઉસકા સન્યક દર્શન જ્ઞાન ચરિત્ર હૈ ઉસકા ખ્યાલ મેં આતા હૈ દૂસરા કો દૂસરા કો ઉસકા સન્યક દર્શન જ્ઞાન ચરિત્ર હૈ એ દૂસરા કો ખ્યાલ મેં આતા હૈ એક હી ભવી હૈ એસા નિર્ણય કર સકતા હૈ મોક્ષ માર્ગ કા નિર્ણય કર સકતે હૈ દૂસરા દૂસરા કા દૂસરા દૂસરા કા કરી સકે નહીં એસા હૈ સર્વ લોક બ્રહ્માંડ માં આવ્યા હે ને સૌ બ્રહ્માંડ કા જ્ઞાન સમજ માં આયા ક્યાં ક્યાં કે દૂસરા મેં સન્યક દર્શન જ્ઞાન હૈ કે નહીં ત્યાં પ્રશ્ન તો ભવી કા હૈ ભવિજીવ કે ભય હૈ પણ પ્રશ્ન એસા ચલા હૈ કે એને ના સન્યક દર્શન જ્ઞાન દીખતે હૈ ક્યુંકિ પૂર્ણાનંદ કા નાદ કી પ્રતીતિ દીખતી હૈ और पूर्णानंद का नाक का ज्ञान दिखते हैं और उसमें दीनता भी दिखती है ऐसा दूसरा जी दूसरा का मोक्ष मार्ग का निर्णय करते हैं ऐसा भवी जी ऐसा निर्णय कर सकते हैं ऐसा पाठ है हा 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 आए तो निर्णय करे પર કા ભી યથા નિર્ણય કર સકતે હૈ આ ભવી હૈ કે અભવી માર્ગ હૈ કે દંડ માર્ગ મે હૈ એસા વસ્તુ કા સ્વરૂપ અપના અનુભવ હુઆ તો ચૌદ બ્રહ્માંડ કા પર કા ભી જ્ઞાન ઉસકો હો જાતા એ ના હો સકે હૈ